તારીખ 22/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 451 452 અને 453 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162
પત્રાંક 451 374 અંબાલાલભાઈ ઉપરનો સંક્ષિપ્તમાં પત્ર છે. કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો, ત્યાર પછી ત્રિભુવનનો કાગળ અને ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરીને રવિવારે કાગળ લખી શકાશે. પત્રોની પહોંચ લખી છે. વિગતવાર કોઈ પત્ર લખવાનો એ વખતે વિકલ્પ નથી. જે વિકલ્પ છે એ લખી નાખ્યો છે. સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કાંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. જેને સત્સંગની ઈચ્છા છે એવા જીવોને અમારો સંગ મળે અને એ રીતે એની સંભાળ લેવાતી હોય, સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે એવો અભિપ્રાય દર્શાવ્યો છે. કે જે જીવો સત્સંગને ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવોને સત્સંગ પ્રાપ્ત થાવ. સંયોગની પરિસ્થિતિ પોતાને આધીન નથી, પણ ભાવના એ પ્રકારની છે કે જે સત્સંગની ભાવના રાખે છે એને સત્સંગ પ્રાપ્ત થાય તો સારું, અને એ રીતે એની સંભાળ લેવાય પોતાથી તો પણ એ થવા યોગ્ય છે, એમાં કોઈ અયોગ્ય પોતે સમજતા નથી. પણ અવ્યવસ્થાને લીધે, પોતાના સંયોગની અવ્યવસ્થાને લીધે, પોતાના સંયોગ વ્યવસ્થિત નહીં હોવાને લીધે, કેમ કે વ્યાપારમાં તો અનિશ્ચિત પ્રકારો બધા ઊભા થાય છે, કોઈ નિશ્ચિત પ્રકારે વ્યાપારના કાર્યો થતા નથી, એટલે અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈને વર્તીએ છીએ. એટલે સત્સંગમાં વર્તવામાં અમારી અશક્તિ થઈ ગઈ છે, તે અંતઃકરણથી કહીએ છીએ, એ વાત મારા હૃદયથી છે, કોઈ એમાં કૃત્રિમતાથી કાંઈ ગોઠવણી નથી, કોઈ હેતુપૂર્વક બીજી વાત નથી, પણ કુદરતી જ એ પ્રકારે પોતે વ્યવસાયમાં ફસાયેલા છે એટલે એ વાત અંતઃકરણથી નિવેદન કરીને તે ક્ષમાયોગ્ય છે, એની ક્ષમા યાચે છે. એટલી સરળતા ને એટલી નમ્રતા. ખરેખર અમારે સત્સંગમાં, અમારે પણ જે જીવો સત્સંગ ઈચ્છે છે એની સાથે સત્સંગમાં રહેવું યોગ્ય છે, પણ કોઈ પૂર્વકર્મને કારણે એવી રીતે અટવાયેલા છીએ, એથી બધાની વચમાં ઉપસ્થિત નથી રહી શકતા, એની અંતઃકરણથી ક્ષમા ચાહી છે. માર્ગાનુસાર છે, તમે શું જ કરવા યોગ્ય નથી. હા, કેમ કે સંયોગના કારણથી જે ચિંતા થાય છે, શોચ એટલે અહીંયા ચિંતા, તમારે ચિંતા કરવી યોગ્ય નથી, અથવા તમારા જેવા મુમુક્ષુએ સંયોગની ચિંતા ન કરવી જોઈએ, તેમ છતાં કરો છો, ન કરવી જોઈએ છતાં કરો છો, અમને એ તમારા નુકસાનનું કારણ ભાસે છે, તેથી એમ કહીએ છીએ કે તમે ન કરવા યોગ્ય આ ચિંતા કરો છો. અને તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે, અને એ ચિંતાને વશ જે તમારે ન લખવું જોઈએ એવું પણ તમારા પરિણામ છે તમે વ્યક્ત કરો છો. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી. એટલે એ તમે હવે લખતા નહીં એમ સીધું કહેતા નથી, લખાઈ જાય છે તમારાથી, એ ન લખાય તો સારું એટલી વાત છે. એટલે એ પ્રયત્નથી પુરુષાર્થથી એ પરિણામ સમાવવા જોઈએ. અહીંયા આચરણનો અધિકાર હોવાથી વિચારવા યોગ્ય વાત એટલી છે કે જે પરિણામ થઈ જાય છે એના ઉપર હઠથી દમન કરવું એ કોઈ પરિણામને મટાડવાનું, એ પ્રકારના વિભાવ રોગને મટાડવાનું સાધન નથી કે ઉપાય નથી કે એ કોઈ માર્ગ નથી. પણ સમજણથી એનું ઉપશમન થાય, શાંત થાય તો તે કરવા યોગ્ય છે. એટલે ઉપદેશ કઈ રીતે આપે કે તમારે એવા પરિણામ ન કરવા જોઈએ, ન લખવા જોઈએ, એવો ઉપદેશ ક્યાંથી આપે? જો સમજણથી સમાવે તો એનો ઉપદેશ છે, સાક્ષી રહો એ ઉપદેશ છે, ભિન્ન પડો એ ઉપદેશ છે, પણ પરિણામ ન કરો તમે એવું દબાણ નથી અમારું, એમ લખો નહીં એવું દબાણ નથી અમારું. ઉપદેશમાં તો આજ્ઞા થઈ જાય છે, તો એ આજ્ઞા તો કાં દમન કરવા કરે ને કાં ઉપશમન કરે. તો ઉપશમન કરવાનો ઉપદેશ છે, દમન કરવાનો ઉપદેશ એમાં નથી. કોઈ પણ પ્રતિકૂળતામાં મુમુક્ષુ જીવના પરિણામ ખેંચાઈ જાય તો એની ભૂમિકા એટલી નબળી હોવાથી એ અસ્વાભાવિક નથી, સ્વાભાવિક છે એવું થાય. પણ એવું થાય એટલે કરવા યોગ્ય છે એમ પોતે સંમત કરતા નથી. એક નહીં કરવા યોગ્ય છે અને સમ્યક પ્રકારે તે સમાવવા યોગ્ય છે. એટલે એમ કહે છે કે તમે માત્ર જોયા કરવું, સાક્ષી રહેવું, ન થાય તો એમ કરવાનો નિશ્ચય રાખવો, એ પ્રકારે ઉપદેશ છે અમારો. પેલી બાજુનો ઉપદેશ નથી, કેમ કે એ તો દમનનો પ્રકાર ઊભો થઈ જશે. યોગ્યતા છે એ એનો ભાવ ભજવા વિના રહેશે. યોગ્યતા હોય એ અનુસાર પરિણામ થાય, થાયને થાય જ. જીવ પોતે એ પરિણામને રોકી શકે નહીં, ઈચ્છા એ કરીને રોકી શકે નહીં. પુરુષાર્થ કરે તો યોગ્યતા બદલાય અને યોગ્યતા બદલાય તો રોકાય. બાકી ઈચ્છા એ કરીને રોકે, દમનથી રોકે, હઠથી રોકે એ માર્ગ નથી, એ ઉપાય નથી, એ પ્રકારનો જ્ઞાની પુરુષોનો ઉપદેશ પણ નથી એમ કહેવાનો આશય છે. એ છેલ્લી ત્રણ લીટીમાં એટલી વાત છે. ઉપયોગ કરો એટલે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, હા બિન રહેવાનો. માત્ર જે થાય તે જોયા કરો, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, એવો દ્રઢ નિશ્ચય હોવાનો સંકલ્પ કરો. ઉપયોગ કરો એટલે પુરુષાર્થ કરો, સાવધાન થાઓ. ઉપયોગ કરો એટલે નથી કહેતા ભાઈ આ કામ જરા ઉપયોગથી કરજો, તમે એમને ઉપેક્ષાથી નહીં કરી નાખતા, જરા ઉપયોગ રાખજો. ઉપયોગ રાખવી, યત્ન રાખવી, પુરુષાર્થ કરવો, સાવધાન થવું, એવા બધા અર્થ નીકળે છે. કાળજી રાખવી અને સાક્ષી રહો એ જ ઉપદેશ છે. ભિન્ન પડીને જ્ઞાતા થઈ જાઓ એ અમારો ઉપદેશ છે. એ ઉપદેશ છે, ઓલા પણ ઉપદેશ નથી એમ કહ્યું. બે વચ્ચે ફેર છે, કેમ કે આચરણ છે ને યોગ્યતા પ્રમાણે આચરણ થયા વિના નહીં રહે. એમાં જીવની ઈચ્છા ન હોય તો પણ એ પરિણામ થઈ જાય. એનો ઉપાય એટલો જ છે કે પોતે જો ભિન્ન પડે તો જ યોગ્યતા બદલાય, યોગ્યતા બદલાય તો સહજ પરિણામ ઉપશમ પામે, શાંત થાય. એ ઉપદેશ છે, એ માર્ગ છે, એ કરવા યોગ્ય છે એમ લેવું છે. હા, એ તો ખોટું સમાધાન કરે છે. એ ઉદાહરણ હતું કે મુમુક્ષુ જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને ભિન્નતા કર્યા વગર, ભિન્નતાનો પ્રયત્ન કર્યા વગર, ભિન્ન પડ્યા વિના ખોટું સમાધાન ધારણાના તત્વની ધારણાથી, ખાલી વિકલ્પથી જે સમાધાન કરે છે, અને સમાધાન કરે છે એમ નહીં પણ એમાં માન્યતા ભેળવે છે કે મેં આ સમાધાન તત્વજ્ઞાનને કારણે કર્યું એટલે મને જ્ઞાનની સહાય મળી, એ ધોખો છે, એ છેતરાઈ ગયો છે પોતે. એને જ્ઞાની નથી, ખરેખર એને સાચું સમાધાન થયું નથી, એના પરિણામ યોગ્ય પ્રકારે શાંત થયા નથી, કૃત્રિમ સમાધાન કર્યું છે, કૃત્રિમતાને સાચું માન્યું છે, એ નવી ભૂલ ઊભી કરી છે. એટલે તો સોગાનીજી એ વિષયમાં વધારે બહુ કડક વાત કરી છે કે આવી રીતે કોઈ ધારણા જ્ઞાનથી જે કાળે જે થવાનું હોય, ક્રમબદ્ધમાં થવાનું હોય એમ કરીને સમાધાન કરે છે, એ તો અભૂરી બાવા વિષ્ઠા ખાય એના જેવી વાત છે. હું કડક પ્રહાર કર્યો છે કે આવી ભૂલ તો મુમુક્ષુજીવે કરવી નહીં જોઈએ. કેમ કે એ ભૂલ કરવામાં શું થાય છે કે જે માર્ગ નથી, ઉપાય નથી એને ઉપાય માને છે, સાધન નથી એને સાધન માન્યું છે, સાધન થયું નથી એને સાધન તરીકે ગણી લીધું છે. આ નવી ભૂલ થાય છે, એ નહીં થવી જોઈએ. ભિન્ન પડીને સમાધાન આવવું જોઈએ. મારી ચીજ નથી, જે થવું હોય તે થાય, એના સ્વકાળે થવું હોય તે થાય. બીજા કોઈનો ગામમાં સમાચાર સાંભળ્યા હોય તો શું કરે? ત્યારે તો મારું નથી એમ કરીને જ એને કેમ ઉપદેશ આપે ને કે ભાઈ મારું નથી આ, એટલે એમ ખ્યાલમાં છે કે મારું નથી, તો એવી જ રીતે એને કહે કે ભાઈ તમે સમાધાન રાખો, જે કાળે જે થવાનું હોય તે થાય. તો ત્યાં તો મારું નથી, ઓલું મારું રાખીને કરે છે, બે વચ્ચે મોટો ફેર છે. હા, એ કૃત્રિમ સમાધાન છે, કૃત્રિમ સમાધાન છે. હા, એ કૃત્રિમ શાંતિ છે. શાંતિ એ કૃત્રિમ છે અને સમાધાન એ કૃત્રિમ છે, અને બે જગ્યાએ પોતે ભૂલ કરી છે. ખરેખર શાંતિ થઈ નથી, અંદરમાં અશાંતિમાં રૂંધાયેલો કસાય ઊભો છે, રૂંધાયેલો કસાય ઊભો છે અને શાંતિ માની લીધી છે. જે જે સમાધાનનો ઉપાય નથી, સાધન નથી એને ઉપાયને સાધન માની લીધો, બે ભૂલ કરી છે, બે નુકસાન મોટું છે. શાંતિથી એના કરતાં નુકસાન મોટું છે. માન્યતાની ભૂલ છે, સમજણની ભૂલ છે, બધી ભૂલ છે. હા, આકુલતા ઓછી થઈ જાય છે પણ યોગ્ય પ્રકારે થવી જોઈએ, અયોગ્ય પ્રકારે નહીં થવી જોઈએ. આકુલતા ઓછી થાય ને માન્યતાનું દર્શન મોહનો નુકસાન વધારી બેસે. સાધન નથી અને સાધન માને, શાંતિ નથી અને શાંતિ માને, દર્શન મોહ તો તીવ્ર થશે, સંતોષ પકડશે ને પછી શું થશે કે ચાલો શાંતિ તો થઈ, આટલું જ્ઞાન તો કામમાં આવ્યું, આટલું ગુરુદેવનું સાંભળ્યું તો કામમાં આવ્યું, એ જે સંતોષ લીધો એ ઓર દર્શન મોહને તીવ્ર કરે છે. અવસ્થામાં તો સંતોષ લેવા દેવો નથી. ઉલટાનું પોતાના પરિણામ આકુળી થાય ત્યારે એ આકુળતાના દોષને પોતે નિંદે, પોતાના દોષને પોતે નિંદે કે અરે હજી મને કેમ આમ થાય છે, આટલું આટલું મને શ્રી ગુરુએ સમજાવ્યું, આવા આવા સત્પુરુષના અને જીનેન્દ્રોના કથનો મને જાણવા મળ્યા, સમજવા મળ્યા, અને છતાં હજી મને આવું થાય છે એમ પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોઈને પોતે પોતાને નિંદે તો બરાબર છે હજી. પણ એમાં તો ઓલો તો મને આકુલતાથી મારો દોષ થયો તો આવશે જ નહીં, ઉલટાનો હું તો ગુણવાન છું, મને તો જુઓ કેવી શાંતિ રહે છે, મેં આ બધું સાંભળ્યું, મેં આ બધું જાણ્યું ને એટલે મને શાંતિ હું રાખી શકું છું, મને તો એટલો ગુણ પ્રગટ્યો છે એમ માનશે ને, દોષને તો ગણશે નહીં. જે દોષને મોટો કરીને જાણવો જોઈએ એને અવગણના કરશે, જે ગુણ નથી એને ગુણ માનશે મોટો. તો મને જ્ઞાનથી સમાધાન થયું છે, આ બધા પ્રકાર છે એ વિચારવા જેવા છે, ભૂલ ન થાય એટલા માટે વિચારવા જેવા છે. બધા ખોટા થઈ ગયા, એક એક પડખા ખોટા છે. કેમ કે મારા પણ રાખીને કર્યું છે એ બધું, પૂર્વકર્મ પણ મારું, આ મારો ઉદય છે. શું આ મારો ઉદય આવ્યો મને આવો એમ કરીને, મારા પણ કરીને જે સમાધાન કરે છે એ સમાધાનમાં પાયાની ભૂલ છે. એ તારું નથી એમ 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 પકડીને સમાધાન કરતો છું. થાવે એ જે સમાધાન આવે એ સાચું આવે છે, એ સહજ સમાધાન આવશે. મારું નથી એમ જ્યાં બરાબર જોવે એને, પરપણે જોવે તો સમાધાન સાચું આવશે. સ્વપણે જોવે તો સમાધાન કરે છે એ જ ખોટું છે. પુરુષાર્થ તો જ્યારે કરે ત્યારે થાય, પહેલા ન ચાલતી હોય તો કંઈ નવું ન શરૂ કરી શકાય એવું તો નથી. પહેલાં પૂર્વ તૈયારી હોય તો સહેલું પડે, પૂર્વ તૈયારી ન હોય તો ઉદય આવે ત્યારે પછી એ વખતે તૈયાર થાય. શક્તિ તો ગમે ત્યારે છે, તરવાર તો વાપરે ત્યારે કામની છે. શક્તિ તો તરવાર જેવી ચીજ છે, જ્યારે વાપરે ત્યારે કામની છે. પણ પૂર્વ તૈયારી હોય એને સહેલું પડે છે, જાગૃતિ રહે છે, જાગૃતિ આવે છે. પૂર્વ તૈયારી ન હોય તો પ્રાય જીવ અંદર એવો ઘૂસી જાય છે આકુળતામાં, એટલો બધો મિટળાઈ જાય છે સંયોગ આશ્રિત પરિણામમાં કે જાગૃતિ રહેવી પણ મુશ્કેલ છે. છતાં કોઈ જીવ એવી વખતે પણ વીર્ય ફોરવનારા મળે છે. આગળ પાછળ તૈયારી ન કરવી હોય ને એ વખતે તૈયારી કરવાવાળા પણ જીવો હોય છે ખરા, એવા કામ કરનારા નીકળે છે. એ વાત ઠીક છે, પણ ભોગવા જોઈએ એટલે ભિન્ન રહીને દુઃખી થઈને નહીં. ભોગવવા જોઈએ એનો અર્થ શું? ભોગવવાનો અર્થ શું? દુઃખી સુખી થઈને ભોગવવા, અનુકૂળતા આવે તો હરખાઈને ભોગવવા, પ્રતિકૂળતા આવે તો દુઃખેદાયીને ભોગવવા, કેવી રીતે ભોગવવા? પૂર્વકર્મ, મારા કરેલા પૂર્વકર્મનો ઉદય છે એ તો જ્ઞાનનો વિષય છે, મમત્વ કરવાનો નહીં. શું એ પૂર્વ, એ તો એ રીતે સમાન કે શું કરવા આવ્યો એની સામે એ સમાધાન છે કે આ ઊભું શું કરવા થયું, કે મારું કરેલું પૂર્વકર્મ છે એનું જ્ઞાન કરવા માટે છે. પણ અત્યારે મારે મમત્વ કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ વાત સાથે રાખીને છે, મૂળમાં રાખીને છે. એનું નામ ભોગવવું છે, વેદનું છે. ત્યારે પૂર્વકર્મ નથી યાદ આવતું? નહીં, ત્યારે તો મારી હોશિયારીથી બધું કર્યું, મારી વિચક્ષણતાથી ને મારા ડાપણથી આ બધું, અત્યારે આ બધું મારી પાસે જે અનુકૂળતાઓ થઈ છે એ મારું કારણ છે. આમાં હું બેઠો છું તો આ બધું થાય છે, ને હું કરું છું તો થાય છે, એમ આવી જાય છે જીવને. પછી પ્રતિકૂળતા વખતે ખેદાઈ આવીના કેવી રીતે એ રસ જે લીધા હોય અનુકૂળતાના, મીઠાશના, એ પ્રતિકૂળતાની વખતે દુઃખને રોકી નહીં શકે, એ ખેદને રોકી નહીં શકે એવી પરિસ્થિતિ છે. તો એ તો જ્ઞાનીના વચનોમાં આગમ ભરેલા છે, એ વાત છે. કે અંતકરણથી ક્ષમા ઈચ્છી છે, જે કરવા યોગ્ય એવું થઈ શકતું નથી તો અંતકરણથી એની ક્ષમા ચાહી છે, એ વિનંતી છે. 452મો સૌભાગ્યભાઈ ઉપરનો છે, ફક્ત બે લીટી લખી છે, બે જ વાક્યો લખ્યા છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. મુંબઈમાં જે રહેવું થયું છે એ પૂર્વકર્મનાનું કારણ છે. એ પૂર્વકર્મને ઉપાધિ કહે છે, ઉપાધિ એટલે આકુળતા થાય છે એમની, પણ પૂર્વકર્મનો ઉદયરૂપ ઉપાધિ છે, તેથી અહીંયા રહેવાનું બને છે, સંભવે છે એટલે બને છે. તે પ્રકારના ઉદયને લીધે અત્રે સુખવૃત્તિ છે, છતાં પણ અંતરંગમાં આત્માના સુખની જે પરિણતિ છે એ વૃત્તિ તો જેમની તેમ બરાબર છે. દુઃખ કલ્પિત છે, આ જીવને દુઃખ છે એ કલ્પિત છે. ગમે તે જીવને, કોઈ પણ જીવને જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે એ કલ્પનાયુક્ત છે એ વાત સિદ્ધાંતિક છે. વાત તો જો કે પોતા ઉપર લેવાની છે કે આ જીવને ક્યારે પણ દુઃખ થાય ત્યારે એણે એ વિચારવા યોગ્ય છે કે વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી વિપરીત એવી જે કલ્પના, એ કેવા પ્રકારની મેં કલ્પના કરી છે કે જેને લઈને મને દુઃખ છે. આટલું જો એ વિચારમાં જાય ને એ વખતે તો દુઃખ ચાલી જાય. પોતાના ઉત્પન્ન દુઃખ ઉપર જો વિચાર કરે એ જ વખતે, જ્યારે દુઃખનો પ્રવાહ ચાલુ થાય, ત્યારે દુઃખના પરિણામનો પ્રવાહ ચાલુ થાય ત્યારે એ વિચાર કરે કે વસ્તુના સ્વરૂપથી વિપરીત એવી કંઈક કલ્પના થયા વિના દુઃખ હોય નહીં. કલ્પનાનું જ ફળ દુઃખ છે, એ સિવાય દુઃખ કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં. વસ્તુના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી. આ દ્રવ્યાનુયોગની ગંભીરતા છે, જે શ્રીમદજીએ કહ્યું છે આગળ કે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. એવી વાત દીધી છે, કેવી? શુક્લ ધ્યાનનું કારણ દીધું છે. તો એ એટલા માટે ગંભીર છે કે ત્યાં દુઃખ થવાનો અવકાશ જ નથી. દુઃખ થવાનો તો અવકાશ નથી, પણ જીવ સ્વરૂપમાં એકદમ એટલો જામી જાય કે કેવળ જ્ઞાન પામે, વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જો સ્થિર થાય, જે જ્ઞાન સ્વરૂપ અનુસાર ઉત્પન્ન થાય એમાં સ્થિર થઈ જાય, કેવળ જ્ઞાન લે એવી શુક્લ ધ્યાનની સ્થિરતા એમાંથી પ્રગટે. એટલે એમ કહે છે કે દુઃખ છે એ કલ્પિત છે. આમ દુઃખ કલ્પિત છે એ આમાંથી કાંઈક છે. આ જરા વિશેષ કરીને વિચારવા યોગ્ય વિષય છે. જ્યારે જ્યારે અલ્પ આકુળતા થાય કે તીવ્ર આકુળતા થાય, થોડું દુઃખ થાય કે વધારે દુઃખ થાય, દુઃખ માત્ર કલ્પિત છે આ સિદ્ધાંત છે. ત્રિકાળ અબાધિત અફર સિદ્ધાંત છે કે દુઃખ માત્ર કલ્પિત છે. આ સંસારમાં જીવો દુઃખી છે, એ દુઃખી છે એ બધા જ જીવો કલ્પનાને લઈને દુઃખી છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સુખનું ઉત્પાદક છે, દુઃખનું ઉત્પાદક બિલકુલ નથી. બિલકુલ નથી દુઃખનું ઉત્પાદક. હા, સુખને વખતે દુઃખી, એને સુખની કલ્પના છે અને ત્યારે પણ એ દુઃખી જ છે. પણ એને તો એ સાચું સુખ લાગે છે, એને દુઃખ નથી લાગતું, પણ એ સાચું સુખ લાગે છે. પણ છે તો દુઃખી જ, આકુળતા જ થાય છે એ વખતે, એને બીજું કાંઈ થતું નથી. એ કલ્પિત છે, સુખે કલ્પિત છે એનું, અને એમાં દુઃખ છે ખરેખર, અને દુઃખે કલ્પિત છે. બે વખતે દુઃખ જ છે ને, બેનું કારણ કે એની કલ્પના જ છે, બીજું કાંઈ નથી. સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે ત્યાં. વસ્તુના સ્વરૂપ જ્ઞાને કરીને એમ ન થાય, એમ હોય નહીં, આ સિદ્ધાંત છે. લાવો કોઈ પણ પ્રશ્ન લાવો કે જ્યાં દુઃખ છે ત્યાં કલ્પના નથી, એવો કોઈ પ્રશ્ન લાવી દો. ત્રણ કાળ ત્રણ લોકમાં એવી કોઈ બાબત લાવો કે જ્યાં દુઃખ હોય અને જીવને કલ્પના ન થઈ હોય, એ લાવો. આ તો સર્વજ્ઞ અનુસારી વાણી છે ને બધી. સર્વજ્ઞ જેમ ત્રણ કાળ ત્રણ લોકને જોઈને કહે કે આ વસ્તુ આમ જ છે, એમ જ્ઞાનીઓએ અનુભવથી જે નિષ્કર્ષ કાઢ્યો છે એ ત્રણ કાળ ત્રણ લોકમાં એમ અફર વાત છે. ભલે પ્રત્યક્ષ જ્ઞાન નથી, પણ પરોક્ષ જ્ઞાન તો સર્વજ્ઞ સમાન જ છે. સમ્યક જ્ઞાનનો વિષય કેટલો, કે જેટલો કેવળ જ્ઞાનનો છે એટલો. ફરક કેટલો? તો પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલો, બાકી વિષયમાં ફરક નથી. હા, કલ્પનાનું ફળ દુઃખ છે અથવા દુઃખ કલ્પિત છે, એક જ વાત છે. આગળ કહી ગયા કે કલ્પિતમાં મૂંઝાવા જેવું નથી. જીવોને મૂંઝવણ થાય છે, બીજું દુઃખ સાતા અસાતા તો ઉદય આવે ત્યારે, પણ મૂંઝવણ તો સતત ચાલુ છે જીવને. અસમાધાનનો દુઃખ, મૂંઝવણનો દુઃખ, નિરંતર સમ્યક જ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી સમાધાન આવે નહીં, ત્યાં સુધી દુઃખ ચાલુ છે મૂંઝવણનું. અને એ મૂંઝવણ છે, એમાં મૂંઝાય છે જીવ, એ કલ્પિત તરીકે મૂંઝાય છે, કલ્પિત દુઃખમાં મૂંઝાય છે, કલ્પનામાં મૂંઝાવા જેવું નથી. પરમ પારિણામિક ભાવ એ તો જીવનું સ્વરૂપ છે. પરમ પારિણામિક ભાવ તો જીવનું મૂળ સ્વરૂપ છે. એની અંદર અનંત ગુણોમાં એક સુખ ગુણ છે, અનંત જ્ઞાન છે, અનંત સુખ છે, એનો સ્વભાવ છે. સુખ એનો, અનંત સુખ એનો સ્વભાવ છે. 452 થયું, 453. મુમુક્ષુજનના પરમ બાંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય મોરબી, સૌભાગ્યભાઈ ક્યારેક મોરબી રહેતા હશે કોઈ કારણસર. આ પત્ર એમને મુંબઈથી સાયલા નહીં પણ મોરબી લખેલો છે. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. એમના માટે તો ખરેખર બહુમાન છે. એમને મુમુક્ષુજનના પરમ બાંધવ, જેમ ભાઈ હોય દુઃખ પડે ત્યારે પડખે ઊભો રહીએ, દુઃખ પડે ને પડખે ન ઊભો રહીએ તો ભાઈ હોય તો પણ ભાઈ કહેવાતો નથી. તો એ બાંધવ છે, એ અર્થમાં શબ્દ વપરાય છે ગુજરાતી ભાષામાં. એ મુમુક્ષુજનના પરમ બાંધવ છો, પરમ બંધુ છો તમે. મુમુક્ષુજનને ખરેખર તમે ટેકારૂપ છો એમ કહે છે. એ બીજા મુમુક્ષુઓને પણ એમણે ભલામણ કરી છે ક્યારેક ક્યારેક કે તમારે સત્સંગ કરવો, સૌભાગભાઈનો સત્સંગ કરવો, એ જાતની ભલામણ કરી છે. પોતાને અવકાશ ઓછે છે તો સૌભાગભાઈને કીધું છે કે તમારા સત્સંગમાં એ ભાઈઓ આવે તો તમે પણ અવશ્ય એને આદર કરજો ને સત્સંગ એને પ્રાપ્ત થાય, એ જાતનું પોતે પણ ઈચ્છા રાખી છે અરસપરસમાં. એટલે એ શબ્દ વાપર્યો છે. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. જે નિર્વિકલ્પ સમાધિ છે એનો જીવો જોઈએ તેવો, યથાયોગ્ય એટલે જીવો જોઈએ તેટલો અવકાશ નથી. પ્રવૃત્તિ એટલી બધી આ દિવસોમાં વધી છે એમણે, એ આ પત્રમાં ઉલ્લેખ કરવો છે. એટલે એને અનુસરીને વાત કરે છે કે એટલી બધી જંજાળ કામની ઊભી થઈ જાય છે કે અમારા જેવા આત્માને તો એકદમ નિવૃત્તિ જોઈને એકલી આત્મહિતની પ્રવૃત્તિ હોવી જોઈએ, એના બદલે આ માથાકૂટમાં ઊભું રહેવું પડે છે, પરાણે પરાણે વેઠ કાઢવા માટે રોકાવું પડે છે વેઠિયા થઈને. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે કે જેથી જીવો જોઈએ એવો સમાધિનો અવકાશ રહેતો નથી, એવું પ્રારબ્ધ ઉદયમાં વર્તે છે. ગઈ સાલના માક્ષર્સ માસમાં અત્રે આવવું થયું હતું. એટલે બીજા માક્ષરે એક વર્ષ થયું અને અષાઢ મહિને પત્ર લખે છે, એટલે 8 મહિના બીજા ગણો. 1 મહિનાને 8 મહિનાથી નિવૃત્તિ પોતે લીધી નથી, એટલે ક્યાંક એમ લખે છે કોઈ પત્રમાં કે પ્રવૃત્તિનો પછડાટ છે, એનો એનો માર લાગેલો છે, થાક ઉતારવા ને માર ઉતારવા માટે કાંઈક નિવૃત્તિ સ્થળે જઈએ છીએ, કંટાળી ગયા છે, પોણા બે વર્ષ એક ધારી પ્રવૃત્તિમાં રહીને કંટાળી જાય છે. ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરો ઉત્તર ઉપાધિ યોગ વિશેષાકાર થતો આવ્યો છે. ત્યારથી ઉત્તરો ઉત્તર એટલે વ્યવસાયની પ્રવૃત્તિ વધતી ગઈ છે, પોતે અંદરથી છૂટવા માગે છે અને પ્રવૃત્તિ નહીં ધારેલી વધતી જાય છે, અને ઘણું કરીને તે ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે, અને એમાં ઉપયોગ અમારે દેવો પડ્યો છે. જે કાંઈ કાર્યો કર્યા છે એમાં અમારે ઉપયોગ દેવો પડ્યો છે. પ્રવૃત્તિના પ્રસંગને નિપટાવી દે છે. પણ કોઈ મોટું એવું કામ હોય તો એની અંદર ધ્યાન દેવું પડ્યું હોય, કાળજીથી કામ કરવું પડ્યું હોય, તો એ બધા ઝીણામાં ઝીણા પરિણામની નોંધ રહે છે એ વાત કરે છે. શું પોતાને ખ્યાલ ઘણો છે ને, એટલે કોઈ વાત જાણબાર જતી નથી. જે પરિણામ થાય છે એ કોઈ જાણબાર જતા નથી. આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષમ કયો છે, જે દુષમ કયો છે એ આ કાળનો સ્વભાવ જોઈને પરિસ્થિતિ જોઈને એને દુષમ એવું નામ આપ્યું છે. તેમાં વિશેષે કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. જો મુંબઈને એમણે અનાર્યપણાને યોગ્ય એવું ક્ષેત્ર કહ્યું છે. કેવું અનાર્ય પરિણામ છે લોકોના અહીંયા, આર્યના આર્યતાના પરિણામ નથી. કેટલા વર્ષ પહેલા, આ 97 વર્ષ પહેલાનો પત્ર છે, 97 વર્ષ પહેલાનો પત્ર છે. તેમાં વિશેષે કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો, આ જે ક્ષેત્રો મુંબઈ જેવા ક્ષેત્રો છે એ તો પ્રયોગે કરીને એટલે ચાલુ પરિસ્થિતિ એવી છે, નજરે જ દેખાય એવી, એમ કહેવા માત્ર નથી. તે કાળ બળવાનપણે વર્તે છે એટલે અહીંયા અનાર્યપણું બળવાનપણે વર્તે છે એમ કહે છે. લોકોની આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. શું છે? આત્માનું હિત કરવું, આત્મહિત કરી લેવું એવા પ્રકારની જે બુદ્ધિ તે લગભગ હણાઈ ગઈ છે. કોઈ આત્મહિતને કોઈ સંભાળતું નથી, વાત કરતું નથી કોઈ આત્મહિતની. આ એક આત્માનું હિત કરવું જોઈએ સૌથી પહેલાં, એ વાત કરતા નથી. એ તો બુદ્ધિ જાણે હણાઈ ગઈ છે. જે એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે. આવા દુષ્મ યોગનો દુષ્મ યોગમાં લોકોની સાથે વ્યવહાર વેપાર કરતા પરમાર્થ ભૂલાઈ જાય એ તો ઘણું સહેલું છે, અત્યંત સહેલું છે. માણસ સહેજે ભૂલી જાય. એમ કહેવું છે કે અત્યારે વ્યવહાર વ્યાપારની અંદર જ્યારે કોઈ જીવ પ્રવૃત્તિ કરે અને પરમાર્થની અંદર ટકી રહેવાની, પરમાર્થ માર્ગમાં ટકી રહેવાની પ્રવૃત્તિ કરે, બહુ કઠિન વાત છે. પરમાર્થ ભૂલાઈ જાય એ પ્રકારની અત્યારેની સ્થિતિ છે. વ્યવસાયની સ્થિતિ કેવી છે? પરમાર્થ ભૂલાઈ જાય એવી સ્થિતિ છે. તેથી તો આટલા ટેક્સેશન નહોતા, આટલી બધી મોંઘવારી નહોતી, આટલી બધી લોકોને બીજા સાધનો મેળવવાની તલપ નહોતી. અત્યારે તો એટલા બધા સાધનો થઈ ગયા છે કે આ લેવું છે ને આ લેવું ને આ જોઈએ ને આ જોઈએ આ જોઈએ ને આ જોઈએ. તેદી એ વાત કરી છે કે પરમાર્થ વિસરાઈ જાય, આવો વ્યવહાર કરતા આવા વ્યવહારમાં પ્રવર્તતા પરમાર્થ વિસરાઈ જાય એ બહુ સુલભ વાત છે. ઘણું ખરી વાત છે. અને પરમાર્થનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. પરમાર્થમાં ટકી રહેવું આ કાળમાં, વ્યાવસાયિક પ્રવૃત્તિ કરીને પરમાર્થ માર્ગમાં ટકી રહેવું ઘણું દુર્લભ છે, ઘણું કઠણ છે. એટલે મુમુક્ષુ જીવ બને એટલો જલ્દી નિવૃત્ત થવા ઈચ્છે. એનું કારણ એ છે કે આ માર્ગ અહીંયા આ વ્યવસાયમાં રહીને આ પ્રવૃત્તિમાં રહીને પરમાર્થમાં ટકી રહેવું સહેલું નથી, અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદગંજીએ 14મા જીનના સ્તવનને વિશે કહ્યું છે, ધાર તરવારની સોહલી દોહલી 14મા જીનતણી ચરણ સેવા. એ જે વાત કરી છે એ બરાબર કરી છે કે આ કાળની અંદર ચરણ સેવા, 14મા જીનની ચરણ સેવા, 14મા જીનનું સ્તવન પોતે ગાય છે. એટલે કે એમના માર્ગમાં ચાલવું, માર્ગમાં સ્થિર રહેવું આ કાળને વિશે અત્યંત કઠિન છે, ઘણું દુર્લભ છે. હા, પહેલાં થઈ ગયા આનંદજી, તો પહેલાં થઈ ગયા આનંદજીને લગભગ 150 વર્ષ થયા હશે, હું માનું છું. હે, 300 થઈ ગયા હશે, બનવા જોઈએ છે, એ તો થઈ ગયા છે. આનંદજી પહેલાં થઈ ગયા એટલે જ આનંદગંજીના પદોનું ઉદ્ધરણ કરે છે ને પોતે. આનંદગંજીએ 14મા જીનના સ્તવનને વિશે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે. અને આનંદગંજીના કાળ કરતાં વર્તમાન કાળ વિશે દુષમ પરિણામી વર્તે છે. જો આનંદગંજી વખતે તો કંઈક કાળ સારો હતો એમ કહે છે, અમારા વખતે તો એટલો દુષ્મ છે, હવે અત્યારે તો ગુણાકાર કરી નાખો એનો 100 ગણો, એટલું બધું વધારે છે. આનંદગંજીના કાળ કરતાં વર્તમાન કાળ વિશેષ દુષ્મ પરિણામી વર્તે છે. દુષ્મ પરિણામી હો, દુષ્મ પરિણામી જીવો. તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. નજીક નજીક શું કહે છે કે આવા દુષ્મ કાળમાં જે જીવને આત્મા પ્રત્યે પુરુષાર્થ કરવો છે, જે જીવને પોતાના પરિણામ આત્મા પ્રત્યે ગતિમાન કરવા છે, એવા જીવને આત્મપ્રત્યયી આત્મા કહેવાય છે. આત્મપ્રત્યયી, પ્રત્યયી એટલે પ્રત્યે જનારો, એને આત્મપ્રત્યયી કહે છે. કે તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને, મુમુક્ષુ શબ્દને બદલે આવો શબ્દ વાપર્યો છે, મુમુક્ષુ શબ્દ સાધારણ થઈ જાય છે ને, તો કે જેને આત્મા બાજુ વળવું છે તે આત્મપ્રત્યયી જીવ છે. એવા જીવને બચવાનો કોઈ ઉપાય હોય, યોગ્ય ઉપાય હોય, સારામાં સારો ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસનું એ જ જણાય છે. સત્સંગ સિવાય બચવાનો કોઈ આરો વારો નથી. સત્સંગ એક જ અમૃત છે, બાકી આખા સંસારમાં હળાહળ જેને ઝેર કહીએ, કાળકૂટ ઝેર કહીએ, એવું ચારેકોર ઝેર ભરેલું છે. એક બચવું હોય તો સત્સંગરૂપી મીઠી વીરડી, અમૃતની વીરડી એ છે કે સત્સંગ સિવાય કોઈ બચી શકે એવું આ કાળમાં. આ તો 97 વર્ષ પહેલાં આમ લખે છે કે અવિચ્છિન્ન ધારાએ સત્સંગનો ઉપાસવું એ જ જણાય છે. પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને, હવે શું કહે છે, પોતાની વાત કરે છે આ પેરેગ્રાફમાં. બહુ સરસ વાત કરી છે એમણે, કે પ્રાય સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને, અમને તો લગભગ કોઈ ઈચ્છા નથી રહી, કોઈ મહેચ્છા નથી રહી, કોઈ મહત્વકાંક્ષા નથી રહી કે પૈસા લઈ લઈએ, ભેગા કરી લઈએ, કુટુંબને તામ કરી દઈએ, તેમ કરી દઈએ, આટલા સાધન જોઈએ, આટલી સગવડ જોઈએ, કાંઈ કોઈ કામના નથી એવી અમારી સ્થિતિ અંદરની છે. તો પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. અમારા જેવા પુરુષને પણ, અમારા જેવા આત્માને પણ આ સંસાર સમુદ્ર કેવો છે, ગળકા ખવડાવી દે છે અમને. ગળકામાં સમજો, તરતા તરતા ડૂબવાની પરિસ્થિતિ ઊભી થાય એને ગળકું કહે છે. માણસ પાણી પી જાય થોડુંક, તરતા 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 પાણી ન પીએ ત્યાં સુધી ડૂબે નહીં, નીચે જાય પણ જ્યાં સુધી પાણી ન પીએ ત્યાં સુધી ન ડૂબે. શ્વાસ રોકી રાખે તો પાણી ન પીએ, અને શ્વાસ રૂંધાઈ જાય ને મોઢું ખુલી ગયું અંદર, જેવું પાણી પીવાઈ ગયું તરનારને, એટલે ખલાસ જાય તળીએ, પહેલાં એ ડૂબી મરે છે. તો એ ડૂબી મરે નહીં એ પહેલાં થોડું પાણી પીવાઈ જાય, એ જોખમ છે ત્યાં મોટું ડૂબી જવાનું. તો કે અમારા જેવા આત્માને આ સંસાર ગળકા ખવડાવી દે છે, એવો આ સંસાર સમુદ્ર છે. બીજાની શું વાત કરવી, કેવી વાત કરી છે, પોતાની વાત કરી છે. ફરીથી, પ્રાય સર્વકામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને પણ આ સર્વ વ્યવહાર, આ જે વ્યવહારમાં ઊભા છે તે વ્યવહાર અને કાળ, આ કાળ ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તરીએ છીએ, તરવા દે છે, પણ ગળકા ખવડાવી દે છે ક્યારેક તો. એકાવતારે થઈ ગયા, હજી આવશે તો પુરુષાર્થની વાત તો આવશે. તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે, અને એની સામે પુરુષાર્થ કરીએ છીએ, એ પુરુષાર્થનો જે પરિશ્રમ કરીએ છીએ ત્યારે પરસેવો થઈ વળી જાય છે, અમને પરસેવો વળી જાય છે. પ્રસ્વેદ એટલે પસીનો, એને પ્રસ્વેદ કહે છે. તો પુરુષાર્થ કરતાં તો અમારું પાણી ઉતરી જાય ને અમને પરસેવો વળી જાય, એવો આ કાળ છે. હે, તીવ્ર પુરુષાર્થ માગે એવો કાળ છે, અને એ તીવ્ર પુરુષાર્થ કરતાં અમારા જીવાને પરસેવો વળી જાય છે. બીજાની શું વાત કરવી, અમારી આ હાલત છે અંદરની. અને ઉતાપ થઈ, ઉતાપ ઉત્પન્ન થઈ, ઉકળાટ, એનો ઉકળાટ ઉત્પન્ન થઈને એ પરિસ્થિતિનો સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. અમારા જેવા પુરુષને પણ, એટલે જ્ઞાની પુરુષને પણ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે, કે કોઈ રીતે મહિનો બે મહિના નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં જાય, ત્યાં બધા મુમુક્ષુ સત્સંગ વગેરે થાય, ત્યારે એમ થાય છે કે કાંઈક ટાઢક વળે છે, કેમકે વાતાવરણ આખું બદલાઈ જાય છે. એક જ વાત, આત્મા અને આત્માનું હિત, આત્મા અને આત્માનું હિત, એક જ વાતાવરણ જ્યાં રહે છે, બીજી કોઈ લપ નથી. એવા સત્સંગરૂપી જળની તૃષા અમને અત્યંતપણે રહ્યા કરે છે, અને એ જ દુઃખ લાગ્યા કરે છે, અને એ જ સત્સંગ પ્રાપ્ત નથી એનું દુઃખ લાગે છે. એક મહિનોને, એક વર્ષને, આઠ મહિના સુધી આ મુંબઈમાં રહેવું પડ્યું છે એને, એનો આ બળાપો કાઢ્યો છે. ઉતાપ, ઉતાપ એટલે બળાપો. શું એ છે, એથી ઉતાપ ઉત્પન્ન થઈને બળાપો થઈ આવે છે. અરે રે, અહીંયા ક્યાં અમે પીડ્યા છીએ, આટલો આટલો વખત અહીંયા રહેવું પડે, આ અમારું કામ છે, એમ થાય છે. અમે તરવા નીકળ્યા, હવે આ સંસારના આ બધા કામ કરવા પડે છે, અસહ્ય પરિસ્થિતિ થઈ ગઈ છે. એ જ દુઃખ લાગ્યા કરે છે. બહુ સારી પ્રેરણા છે મુમુક્ષુ માટે સત્સંગની પ્રેરણા. પોતે પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરીને આપી છે કે આ અમારી હાલત છે, સત્સંગમાં રહેવું, બને એટલું સત્સંગમાં રહેવું, એ વાત નિર્વિવાદ પોતે અનુભવથી સિદ્ધ કરી છે. પોતે પરમ સત્સંગ સ્વરૂપ છે, પણ જે આ ઉદયમાં રહેવું પડે છે એના કરતાં સત્સંગમાં રહેવું, એ બે વચ્ચેનો વિવેક છે. ઉદયના કાર્યો છે ને, એ આગળ તો લખશે કે આમ જેવા પણ જો આમ નામ સમય નીકળી ગયો અને જો અમે આગળ ન વિધા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી તો આમ જેવા અવિચારી પણ થોડા જાણવા, એવું લખ્યું છે પોતાના માટે. શું લખ્યું છે? અમારા જેવા અવિચારી પણ થોડા જાણજો. એટલે જ્ઞાની હોવા છતાં એક ઘડીનો પ્રમાદ ન કરવો, શીઘ્ર આત્મહિતના રસ્તે તીવ્ર વેગથી આગળ વધવું, એ એક જ લાઈન પકડી છે એમણે. અને એ પુરુષાર્થથી તો એકાવતારી થયા છે, એ પરિણામથી, એ અભિપ્રાયથી ને એ પ્રયત્નથી તો એકાવતારી થયા છે. નહીંતર તો જ્ઞાન દશા વર્તે છે પોતા. 255માં તો કેટલું બધું લખ્યું છે, હમણાં આપણે જોયું ને 255 પોતાની દશામાં કેટલું બધું લખે છે. એક પુરાણ પુરુષ ને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જો ક્યાંક ઉપયોગ દે છે એ પણ આકરું લાગે છે, બાકી તો ભાન નથી એવી રીતે બધો વ્યવહાર કરે છે. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. જગતના સમાચાર છાપા તો એ વખતે નીકળતા હતા, મુંબઈ સમાચાર વગેરે સંભાળતા વિકલ્પે આવતો નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી અને શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર પણ રખાતી નથી. અરે અમે દેહ ધારીએ છીએ કે દેહ ધારીએ છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ માંડ જાણીએ છીએ. આટલો તો દેહથી છૂટા પડી ગયા છે કે આ શરીર બાજુમાં છે એ સંભાળવું પડે છે. આ પુરુષાર્થની એમની સ્થિતિ છે. એક બાજુ પુરુષાર્થની સ્થિતિનું પણ વર્ણન કરે છે, જે પુરુષાર્થ અધૂરો છે એની જે સ્થિતિ છે એનું પણ વર્ણન કરે છે. અને એનું વર્ણન હળવું નથી કરતા, કેમ કે એ દોષરૂપ ભાવ છે. તો એનું વર્ણન પણ એટલું બધું બારીકાઈથી ને વજન દઈને કરે છે કે જાણે પોતાની નિંદા કરતા હોય એવી રીતે. આ એક એમની નિર્દોષતા અને પવિત્રતા છે. પુરુષાર્થ એમને મૂળ તો સુભાગભાઈ પૂછ્યું છે કે આપનો હમણાં આપની સ્થિતિ કેવી વર્તે છે, હાલમાં આપની દશા કેવી વર્તે છે એ લખો તો સારું. તો એવી જાણવાની ઈચ્છા રહીએ છે તો ટૂંકામાં લખીએ છીએ, એમ કરીને પોતાના પુરુષાર્થની દશા લખે છે. તો ક્યાંક ક્યાંક પોતાના અપુરુષાર્થની પણ દશા લખે છે, કેમ કે અધૂરો પુરુષાર્થ છે એટલે થોડો પુરુષાર્થ છે ને થોડો અપુરુષાર્થ છે. તો એ પણ એટલું બધું કાળજીથી લખે છે કે પોતાના દોષને અપક્ષપાત મણે જાણે નિંદા કરતા હોય એવી રીતે લખી લે છે. સત્સંગ વધારે જ્ઞાની પુરુષને ને મુનિઓ સત્સંગ કરે છે. મોમુક્ષુની તો એકલા વાંચવા વિચારવાનો પ્રશ્ન જ નથી. એ તો ન મળે તો એ ઉપાય છે. જ્યારે સત્સંગ ન પ્રાપ્ત હોય ત્યારે બીજો ઉપાય નથી કે આગમ હાથમાં લઈએ. સત્સંગ મળતો હોય તો સત્સંગને ગૌણ કરીને આગમ હાથમાં લઈએ તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. 661માં એ વાત કરીને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ માથા પરિણામ છે એને તો એમ કહીએ છીએ. શું કહે છે? અને એમ છતાં પણ આવો વ્યવહાર ભજતા દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી. આટલું બધું કડક લખ્યું પણ કોઈ દ્વેષથી નહીં, દ્વેષ પરિણામ કરવા યોગ્ય નથી. જેમ આ સંસાર પ્રત્યે રાગ કરવા યોગ્ય નથી તેમ આ સંસાર પ્રત્યે દ્વેષ પણ કરવા યોગ્ય નથી. એવો જે સર્વજ્ઞાની પુરુષોનો અભિપ્રાય તે વ્યવહાર પ્રાય વ્યવહાર પ્રાય પ્રત્યે સમતાપણે કરાવે છે, તે વ્યવહાર પ્રાય સમતાપણે કરાવે છે. અને એવો અભિપ્રાય અમારા લક્ષમાં હોવાથી આ વ્યવહારમાં પણ અમે સમતા રાખીએ છીએ. એ એક પારમાર્થિક સમાધાન છે પોતાનું, એટલે સમતા રાખી શકે છે. નહીંતર તો દ્વેષ થઈ જાય. કાં જીવને સંસાર પ્રત્યે રાગ થાય કાં જીવને દ્વેષ થઈ જાય છે, એ પણ કરવા યોગ્ય નથી. આત્મા તેને વિશે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. અમારો આત્મા એટલો ભિન્ન પડેલો છે કે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. જે કાંઈ થાય છે તે સ્વયં થાય છે. વિકલ્પ પણ સહજ, વિકલ્પ અનુસાર કે વિકલ્પ અનુસાર નહીં એવી પરિસ્થિતિ પણ સહજ. જરૂર નથી કે વિકલ્પ પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય બારમાં. એમ થાય પણ ખરું, એમ ન પણ થાય. જે કાંઈ થાય તે અમારો આત્મા કરતો નથી. પછી શું થાય? તો અમારો આત્મા કરતો નથી, ન થાય તો પણ અમારો આત્મા કરતો નથી એમ લાગે છે, એમ વિચારે છે. એમ નહીં હો, વિચારીએ છીએ એક વાત છે, લાગવું તે તદ્દન બીજી વાત છે. લાગવું એમાં અનુભવ છે, વિચારમાં માત્ર વિકલ્પ છે. થોડોક એમાં જ્ઞાનનો પર્યાય સાથે છે, પણ મુખ્યપણે એમાં વિકલ્પ છે. જ્યારે લાગવામાં જ્ઞાનની પ્રધાનતા છે, અનુભવની પ્રધાનતા છે. તો આત્માને તેને વિશે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે. આ જે ઉપાધિ છે એમાં ક્યાંય સુખ છે એ વાત તો સ્વપ્નમાં પણ અમે માની નથી, જાણી નથી. એક સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારમાં લાગતું નથી. એમ એક સમાધાન કયા પ્રકારનો લઈએ છે? સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એટલે કે સર્વથા એકાંતે કષ્ટરૂપ છે એમ નથી લેતા. હવે શું કહેવું છે એમાં? કે પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યય કહેવા યોગ્ય છે. એટલે પોતાના અંતરંગ પરિણતિની વાત કરે છે કે અમને જે આ ઉપાધિ વર્તે છે એનું કેટલુંક દુઃખ વ્યક્ત કર્યું અમે, છતાં એકાંતે એ વાત અમારા માટે નથી. અજ્ઞાની જીવને એકાંતે એ કષ્ટરૂપ એટલા માટે છે કે એને નવા તીવ્ર બંધનનું કારણ થાય છે. ત્યારે અમને એમ વિચારમાં એમ પણ વિચારમાં લાગતું નથી, કેમ કે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે એટલે કે એનો અંત આવે છે, એ વેદી લેવાય છે, એ ભોગવી લેવાય છે સમતા ભાવે. તેથી એ પ્રકારના કર્મની નિર્જરા થાય છે, એ ખાતું સાફ થાય છે. જેમ કે દેણું, લેણદાર આવ્યો, લઈ જા તારું લેણું, ચૂકતે કરે છે. તો એ ચૂકતે કરે છે એમાં એ વખતના દેણાથી ભાર હળવો કરી નાખ્યો કે ચાલો હવે આ ખાતું ચૂકતે થઈ ગયું, આ લેણદાર એક ઓછો થયો. એમ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે એટલે ફળ સ્વરૂપે, પરિણામે એટલે ફળ સ્વરૂપે આત્મ પ્રત્યયી કહેવા યોગ્ય છે. આ એક ન્યાય એવો છે કે જો જીવ ઉદયની અંદર ભિન્ન પડીને સંભાવ રાખે તો એને એ ઉદય છે એને ઉદય નથી કહેવાતો, પણ નિર્જરા કહેવાય છે. શાસ્ત્ર પરિભાષામાં એને નિર્જરા કહે છે. અહીંયા બહુ સાદી ભાષામાં એમ કહ્યું કે એવો ઉદય એટલે ઉપાધિ, ફળ સ્વરૂપે તો આત્મ પ્રત્યય કહેવાયું છે. એ આત્માનું ત્યાં એટલો ભાર હળવો કરીને આત્મા હળવો થઈ ગયો, એ આત્માને લાભનું કારણ થયું, નુકસાનનું કારણ થયું નથી. એ રીતે એ વાતને વિચારે છે પોતે કે આ પ્રારબ્ધ અનિવાર્યપણે જ્યારે વેદવાનું જ હતું તો એવા પરિણામથી એને વેદવું કે જેથી કરીને આત્માને લાભનું કારણ થાય પણ આત્માને નુકસાનનું કારણ ન થાય. એ પ્રકારે એટલે એકાંતે કષ્ટરૂપ નથી એમ. એ બીજો અનેકાંત કાઢ્યો એમાંથી, ઉદયમાંથી અનેકાંત કાઢ્યો. નહીતર તો ઉદય માત્ર છે, એ જીવને દુઃખનું જ કારણ છે, ઉદયમાં કોઈને સુખનું કારણ નથી. છતાં એકાંતે નથી જ્ઞાનીને, અને મુમુક્ષુ પ્રયત્ન કરે તો મુમુક્ષુને પણ એકાંતે નથી એ વાત. એને પણ જો આત્મ પ્રત્યે, આત્મા પ્રત્યે ગમન કરતા પરિણામ છે એ એને લાભનું કારણ છે, અને ત્યાં ઉદય નિમિત્ત છે. એને મનમાં એમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યુગ મટી બાહ્યાભ્યંતર નિર્ગંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. જો આ એમની ભાવના છે. તમામ સમ્યક દ્રષ્ટિ સાધક ધર્માત્માઓની આ ભાવના હોય છે કે ક્યારે એવો અપૂર્વ અવસર આવે કે અમે બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ દશાને પ્રાપ્ત કરીએ. મુનિ દશાને ભાવના ભાવી છે, 29મા વર્ષે તો કાવ્ય લખ્યું છે પણ 26મા વર્ષે એનો ઉલ્લેખ મળે છે. મનમાં એમને એમ રહ્યા કરે છે એનું નામ ભાવના, વારંવાર થયા કરે મનમાં એનું નામ ભાવના, કે અલ્પકાળમાં એટલે બહુ થોડા વખતમાં શીઘ્રપણે આ ઉપાધિ યુગ મટી બાહ્યાભ્યંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂઝતું નથી. અત્યારનો ઉદય જોતા, અમારા પરિણામની પરિસ્થિતિ જોતા અલ્પકાળમાં થાય એવું દેખાતું નથી. હા, પણ એ છે ને, ઈડર જતા હતા ત્યારે એકાંતની અંદર ધ્યાન કરવા ચાલ્યા જતા હતા. ઈડર એમના કોઈ મામા કે હતા, એટલે નિવૃત્તિ કાળમાં ઈડર જતા ત્યારે રાત્રે દિવસે ગમે ત્યારે એ ઘંટિયા પાડ ઉપર ચાલ્યા જતા, જ્યાં અત્યારે આશ્રમ છે ત્યાં જતા હતા. અને એ એમનો પૂર્વભાવની અંદર પણ સત્સંગનું ક્ષેત્ર હતું. એમ લખે છે કે અહીંયા આવતા અમને ભૂતકાળમાં કરેલો સત્સંગ અને ભૂતકાળમાં પ્રાપ્ત થયેલો વૈરાગ્ય વિશેષ કરીને સાંભળી આવે છે, એ વાત એમણે લખી છે એક જગ્યાએ. એટલે એ ક્ષેત્ર એમને પ્રિય હતું જાતિસ્મરણ જ્ઞાનથી. ઈડરમાં રહ્યા છે એમ લાગે છે કે ત્યાંની પાઠશાળામાંથી દ્રવ્ય સંગ્રહ કઢાવ્યું હતું કે આ પાઠશાળામાં ફલાણી જઈ, એટલે પૂર્વભાવમાં જ મનુષ્ય હશે એવું લાગે છે. મનુષ્ય મટીને મનુષ્ય થયા હોય એવું લાગે છે, કેમકે મિથ્યાત અવસ્થામાં આવ્યા છે. અને દ્રવ્ય સંગ્રહ ફલાણી જગ્યાએ પીડ્યું છે એ લઈ આવો એમ કરીને મગાવ્યું હતું. અને અહીંયા જે ક્ષેત્રમાં પોતે ધ્યાન કરવા જતા હતા, એકાંતમાં બેસવા જતા હતા, એ એમનું પૂર્વનું વૈરાગ્યનું અને સત્સંગનું ક્ષેત્ર હતું. એ રીતે એમને સ્મૃતિ થઈ છે જાતિ સ્મરણ જ્ઞાનમાં પૂર્વભાવની. પણ એ તો જ્ઞાની મુનિ થયા પહેલાં જ્ઞાન ધ્યાનમાં કેવી રીતે સમય વ્યતીત કરે છે એ મુમુક્ષુને એમના આચરણથી ઉપદેશ મળે એવો વિષય છે. ઉપદેશ દેવો ન પડે, ઉપદેશ લેવા યોગ્ય એમનું આચરણ છે કે આ ગ્રહસ્થ હોવા છતાં એમનો સમય કેવી રીતે જ્ઞાન ધ્યાનમાં વ્યતીત કરે છે. જે મુનિઓ પોતાનો સમય જ્ઞાન ધ્યાનમાં જ વ્યતીત કરે છે, બીજું કાંઈ ઉપાધિ કરતા નથી, એમ જ્ઞાની પણ જેટલો સમય મળે એટલો સમય જ્ઞાન ધ્યાનની અંદર વ્યતીત કરે છે. અલ્પકાળમાં આ ઉપાધિ યુગ મટી બાહ્યાભ્યંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂઝતું નથી. ગુરુદેવના મહાપ્રયાણ પછી કુછ બેનશ્રી એકવાર એવી રીતે બોલ્યા હતા કે પર્યાય ફેર છે, નહીતર તો જંગલમાં ચાલ્યા જઈએ. કેમ કે સત્સંગનો એક મોટો આધાર હતો ગુરુદેવ, એ હવે એમનો અભાવ થઈ ગયો. ઘણો વૈરાગ હતો, વૈરાગ વિશેષ હતો, વૈરાગમાં એ વાત કાઢતા હતા કે શું કરીએ, પર્યાય ફેર છે, નહીતર જંગલમાં ચાલ્યા જઈએ, નીકળી પડીએ અહીંથી. એટલે કે એકલો આત્માનું સાધન કરી લે, એનો અર્થ એ છે કે એકલો અંતરમાં લીન થઈને આત્માનું અહોરાત્ર દિવસ રાત્ર આત્મ સાધન કરીએ અને બીજું કાંઈ ન કરીએ, એવું જોર છે એની પાછળ. એ કથન પાછળ જે જોર છે એવું જોર છે. અને એ જ મુમુક્ષુ જીવને ઉપદેશનો વિષય છે કે કરવા યોગ્ય તો આ જ પ્રકાર છે એમ. અને જ્યાં સુધી તેમ ન થાય, એટલે કે નિર્ગ્રંથ દશા સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ચિંતના તે અભિલાષા મટવી સંભવતી નથી. ત્યાં સુધી અમને મુનિદશાની ભાવના મટશે નહીં. ભાવના એક એવી ચીજ છે કે કોઈ પણ પ્રકારે જ્યાં સુધી એ ભાવના સાકાર ન થાય, એની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી મટે નહીં. અમુક સંયોગો ઊભા થાય અને પરિણામ ફરી જાય કે ભાઈ અમને પહેલાં ભાવના હતી હવે અત્યારે નથી રહી, એનું નામ ભાવના જ નથી, એ સાચી ભાવના નથી, એક વિકલ્પ આપીને ચાલ્યો ગયો છે એટલું છે. ભાવના તો કદી મટતી જ નથી, જે અંતરની ભાવના હોય છે એનો કદી નાશ થતો નથી, એનું નામ ભાવના છે, અને તેથી જ એ ભાવના સાકાર થઈને પરિપૂર્ણ સિદ્ધ પદ સુધી લઈ જાય છે કોઈ પણ સંયોગોમાં. એનું કારણ જ એ છે કે ભાવના પોતે જ એવી ચીજ છે, જેમ આત્મા અમિત અને અમેય છે, એમ એની જે ભાવના અંતરની આત્મામાંથી ચૈતન્યમાંથી ઉગેલી ભાવના પણ એવી ચીજ છે, એ કદી ફરતી.
વિનયકાંત નગીદાસ કપાસી હસ્તે જયેશ કુમાર વૈશાખ 10 બીજા 101 રૂપિયા વિનયકાંત ભાવનગર સત સાહિત્ય પ્રસાદ.